एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 119 मांडुक्योपनिषद। 19मी सदीमां मात्र 21 वर्षनी वय गेलवा सिद्धांत आपी द्वंद्वयुद्धमां गुजरी गयेला फ्रेंच गणितशास्त्री एवरिस्ट गेलवाए कहेलू के जाणवाथी वधु अभ्यासनू અને સત્યને મેળવવાથી વધુ એની શોધનું મહાત્મ્ય છે। આ કથન આપણા ઉપનિષદકાળનું સ્મરણ કરાવે છે। વેદો બ્રાહ્મણો આરણ્યકોની પરંપરામાં ઉપનિષદોએ ચાલી આવેલા જ્ઞાન અંગે વારંવાર રચનાત્મક શંકા ઊભી કરી છે। પ્રાચીન પરંપરાનું કઠોરતાથી પાલન કરવા છતાં એમાં સત્ય અંગેની શોધ અને તરસ જોઈ શકાય છે। ઉપનિષદોમાં ઋષિઓ અને આચાર્યોની ઊંચી કલ્પના છે, સાહસિક અને સ્વતંત્ર ચિંતન છે અને પોતાના તેમજ જગતના રહસ્યો પામવા માટેની નિત્ય નવી તાલાવેલી છે। એમાં જીવનના વિવિધ અભિગમો છે અને જ્ઞાન તથા અનુભવનું અજબનું સંમિશ્રણ છે। મૂળે ઉપનિષદો તો પ્રવચનોના રૂપમાં હતા, એ જમાનામાં લેખનનો ઉપયોગ જવલ્લે થતો, યાદ રાખી શકાય એ માટે મોટે ભાગે શ્લોકોમાં રચના થતી, વળી ગદ્ય લખાયું તો તે પણ એવું સૂત્રાત્મક અને લયાત્મક લખાયું કે તરત ચિત્તમાં ચોંટી જાય। આવા ઉપનિષદોની સંખ્યા મુક્તિકોપનિષદ જણાવે છે તેમ લગભગ 1180ની છે, પણ એમાંથી આજ સુધીમાં 200 જેટલા જ ઉપનિષદો પ્રકાશમાં આવ્યા છે। એમાં પણ 108 જેટલા અભ્યાસને પાત્ર છે, પણ એ બધામાં ઉપનિષદોના સારરૂપ ઉપનિષદ માંડુક્યોપનિષદ કહેવાય છે। અથર્વવેદીય બ્રાહ્મણ ભાગમાં મુકાયેલું માંડુક્યોપનિષદ નાના નાના 10 મંત્રોનું બનેલું છે। એ 10 મંત્રોમાં આ ઉપનિષદ માનવ ચેતનાની જાગૃત અવસ્થાથી માંડી નિતાંત સુષુપ્તિ પછીની નિતાંત પરમ અવસ્થાને આવરી લે છે, તેથી આ ઉપનિષદ ખૂબ અઘરું મનાયું છે। આ અઘરા ઉપનિષદને સમજાવવા શંકરાચાર્યના ગુરુના ગુરુ વેદાંતાચાર્ય ગૌડપાદે 215 અનુષ્ટુપ શ્લોકોમાં ટીકા લખી છે। માંડુક્ય ઉપનિષદને સમજવા માટે આ ટીકા કે કારિકાઓ એના અભ્યાસનો મહત્વનો ભાગ ગણાયેલી છે। એટલું જ નહીં, આ કારિકાઓમાં અદ્વૈત સિદ્ધાંતની પહેલીવાર વ્યવસ્થિત માંડણી થયેલી છે। માંડુક્ય ઉપનિષદમાં 12 મંત્રો છે, જેમાં ઓમકારના ધ્વનિ પ્રતીકને લઈને જાતનો અને જગતનો પરિચય અપાયો છે। બીજી રીતે કહીએ તો સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગતનો પરિચય અપાયો છે। આમ જોઈએ તો આ ઉપનિષદના 12 મંત્રો 3 ખંડમાં આગળ વધે છે। પહેલા ખંડના 2 મંત્રોમાંથી પહેલા મંત્રમાં ઓમના ધ્વનિ પ્રતીકને બ્રહ્મના પ્રતીક તરીકે આગળ કર્યો છે, જ્યારે બીજા મંત્રમાં બધું જ બ્રહ્મ છે, એમાં આત્મા પણ બ્રહ્મ છે એવું કહી આત્માના 4 અંશોનો નિર્દેશ કર્યો છે। બીજા ખંડના 5 મંત્રોમાં ક્રમશઃ આત્માના અંશોનો વિચાર કરવામાં આવ્યો છે। એમાં ત્રીજો મંત્ર જાગૃત અવસ્થાના, ચોથો મંત્ર સ્વપ્ન અવસ્થાના, પાંચમા અને છઠ્ઠા મંત્ર સુષુપ્ત અવસ્થાના અને સાતમો મંત્ર તુરીય અવસ્થાના લક્ષણો બાંધે છે। આ પછી ત્રીજા ખંડના 5 મંત્રોમાં કારની માત્રાઓની સાથે અવસ્થાઓને સરખાવવામાં આવી છે અને ઓમના ધ્વનિ પ્રતીકને બ્રહ્મના સ્વરૂપની બરાબર મૂકી આપ્યું છે। ટૂંકમાં આ ઉપનિષદ સ્થૂળ અને સૂક્ષ્મ અંદર અને બહારના જગતનો નજીકથી પરિચય આપે છે। આપણી જાગૃત અવસ્થામાં સ્થૂળ જગતને અંદર લાવતી આપણી ચેતના કેવી બહાર કરે છે, સ્વપ્ન અવસ્થામાં બહારથી સંચિત કરેલા સંસ્કારો વચ્ચે આપણી ચેતના કેવી અંદર ફરે છે, અને સુષુપ્ત અવસ્થામાં સ્વપ્ન ન જોતી અને કશી ઈચ્છા ન કરતી આપણી ચેતના કેવી નરી આનંદમય થઈ જતી હોય છે, અહીં આ સર્વનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે। પણ આ ત્રણ અવસ્થાથી આગળ વધી ઉપનિષદકાર કલ્પનાથી આદર્શ કહી શકાય એવી ચોથી તુરીય અવસ્થા વર્ણવે છે. આ અવસ્થામાં બધે નકાર છે. ત્રણ અવસ્થામાં જે છે તે આ અવસ્થામાં નથી. જે છે એમાંથી જે નથી એમાં પ્રવેશવાનું છે. આ મંત્ર ઉપનિષદનો મુખ્ય મણકો છે. ઉપનિષદકાર અહીં નકારથી અને અકારથી જે નિષેધનું બળ ઊભું કરે છે તે માણવા જેવું છે. ન અંતઃ પ્રજ્ઞ છે, ન બહિર્પ્રશ છે, ન ઉભયતઃ પ્રજ્ઞ છે, ન પ્રજ્ઞાન ઘન છે, ન પ્રજ્ઞ છે, ન અપ્રજ્ઞ છે, પણ અસૃષ્ટ છે, અવ્યવહાર્ય છે, અગ્રાહ્ય છે, અલક્ષણ છે, અચિંત્ય છે, અવ્યપદેશીય છે. આવું જ એક સરખા સમાંતર લયના વાક્યોથી વારંવાર ધ્યાન ખેંચાયા કરે છે. જેમ કે આ સર્વ બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ, એ આત્મા ચતુષ્પા, કે પછી જેમ કે આ સર્વેશ્વર, આ સર્વજ્ઞ, આ અંતર્યામી, આ કારણ સમસ્ત જીવોની ઉત્પત્તિ તથા લયના સ્થાનનું. આ ઉપરાંત સ્થુલભ, પ્રવિપિક્ત ભૂખ, આનંદ ભૂખ જેવા સમાંતર વિશેષણો, કે બહિર્પ્રજ્ઞ, અંતઃપ્રજ્ઞ જેવા વિરોધી વિશેષણો પણ એકદમ ધ્યાન ખેંચે છે. ઉપનિષદના કેન્દ્રમાં કારનું સ્વરૂપ છે. ઉપનિષદકારે અ, ઉ અને મ એમ ત્રણ માત્રાથી બનેલા ઓમને અનુક્રમે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા સાથે જોડ્યો છે અને સમગ્ર ને તુરીય અવસ્થા સાથે જોડ્યો છે અને એ રીતે એને બ્રહ્મ સાથે સરખાવ્યો છે. ઓમના બ્રહ્મ સ્વરૂપમાં પછી જગત રહેતું નથી અને જગત રહેતું નથી એટલે કે દ્વૈત, જુદાપણું રહેતું નથી. આ જગતમાં જે કંઈ દુઃખ કે બંધન ઊભું થાય છે તે જાતથી અન્યને કે જગતને જુદા ગણવામાંથી ઊભું થાય છે. વેદોનું અને ઉપનિષદોનું ધ્યેય દ્વૈત જ્ઞાનની સામે અદ્વૈત જ્ઞાનનો આદર્શ મૂકવાનું છે. ઉપનિષદકારને મન આ અદ્વૈત જ પરમાનંદ કે મુક્તિ છે. છુપી રીતે તો સર્વને પોતાની જ જેમ ચાહવાનો અઘરો સંદેશ આ વેદાંત જ્ઞાનમાં પડેલો છે.